నిత్యం జయంతి యోగిన కమల మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుఖమోని మంగళం కుంకుందారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వమా.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ తథా భగవాన్ అమృతచంద్రాచార్య రచిత్ ఆత్మఖ్యాతి పండిత్ జయచంద్జీ చావడా రచిత భావార్థ અને પૂજ્ય ગુરુદેવના પ્રવચનો એ સાથે આપણે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સમયસારની ગાથા 86 પછી કર્તા કર્મ અધિકારમાં કળશ 55 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે આગળ કળશ 56 થી આપણે સ્વાધ્યાય કરીશું. પંચાવન કળશમાં જે વાત આવી એને આપણે સહેજ લઈએ પહેલા અને પછી 56ના કળશ ઉપર જઈએ એટલે આપણને અનુસંધાન મળી જાય કે અજ્ઞાન એ અનાદિનું છે અને એવું અજ્ઞાન પરમાર્થ નયના વિષયથી શુદ્ધ નિશ્ચય નયના વિષયથી દૂર થાય છે. અજ્ઞાન કયા પ્રકારે છે? તો કે પરદ્રવ્યના હું કાર્યો કરી શકું છું એવું પરદ્રવ્યોનું કર્તૃત્વ એવી શ્રદ્ધા અને એમ અહંકારરૂપ અજ્ઞાન વર્તી રહ્યું છે જે દૂર કરવું ઘણું મુશ્કેલ છે. છતાં પણ એ અજ્ઞાન જ્ઞાન દ્વારા દૂર થાય છે અને જ્ઞાન સ્વના આશ્રયે થાય છે. પરમાર્થ નયના ગ્રહણથી એટલે કે પોતાનો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે એનો આશ્રય કરવાથી જ્ઞાન થાય છે અને શ્રદ્ધા સમ્યક થાય છે એટલે એનું મિથ્યાત્વ નાશ પામે છે. અને મિથ્યાત્વનો નાશ થયા પછીથી સંસારનું બંધન થતું નથી એટલે કર્મ બંધન થતું નથી અને પછી ક્રમે કરી અને એને મુક્તિની અવસ્થા થાય છે, મોક્ષ થાય છે. હવે આમાં થોડુંક વિશેષતાથી 56મા કળશમાં કહે છે એટલે અહીંયા ફરીને વિશેષતાથી કહે છે, થોડુંક વધારે આમાં હજી કહે છે. શું કહે છે? કે આત્મ ભાવાન કરોત આત્માન પર ભાવાન સદા પર આત્મ એવ યાત્મનો ભાવા પરસ્ય પર એવ તે. 56મા કળશના અર્થમાં અહીંયા કહે છે કે આત્મા સદા આત્મભાવાન, આત્મા તો સદા પોતાના આત્માના ભાવોને કરે છે. આત્મા સદા આત્મભાવાન કરોતી પરભાવાન અને પર દ્રવ્ય પરના ભાવોને કરે છે. કારણ કે આત્મન ભાવા આત્મા એવ પરસ્યતે પર એવ. પોતાના ભાવો છે તે તો પોતે જ છે અને પરના ભાવો છે તે પર જ છે. આત્મા પોતાના ભાવોને સદા કરે છે, હંમેશા પોતાના જ ભાવોને કરે છે અને પર દ્રવ્ય છે તે એ પરના ભાવોને એટલે કે એ પણ એના પોતાના ભાવોને કરે છે. પોતાના જે ભાવ છે એ હંમેશા પોતાના જ રહે છે અને પરના ભાવ છે તે પરના રહે છે. પરના ભાવ કંઈ પોતાના થતા નથી અને પોતાના ભાવ પરના થતા નથી. એટલે આ જીવ ત્રણેય કાળથી ખરેખર તો પોતાના ભાવોને જ કરે છે, પરદ્રવ્યના ભાવોને કરતો નથી, પરદ્રવ્યના ભાવરૂપે પરિણમતો નથી, પરદ્રવ્યના ભાવરૂપે થતો નથી, પરદ્રવ્યના ભાવરૂપે ઉપજતો નથી. અને એ જ રીતે આ ભગવાન આત્મામાં પરદ્રવ્ય કંઈ કરતું નથી, કોઈ ફેરફાર કરતું નથી, જીવની કોઈ પર્યાયને ઉપજાવતું નથી, જીવની કોઈ પર્યાય ઉત્પન્ન થાય એમાં કંઈ મદદ કરતું નથી, એમાં કોઈ રીતે કાર્યકારી થતું નથી. ઉદગળ જળ છે, જળના ભાવો આ ચેતન ભગવાન આત્મામાં થતા નથી. જળના ભાવો જળમાં રહ્યા, ચેતનના ભાવો ચેતનમાં રહ્યા. એટલે હંમેશા સદા કાયમ આત્મા પોતે પોતાના ભાવોને કરે છે અને પરના ભાવોને કરતો નથી. પરદ્રવ્ય છે તે પોતે પોતાના ભાવરૂપ થાય છે, એ જીવના ભાવોને કરતું નથી. હવે આના ઉપર થોડોક વિસ્તાર આપણે લઈએ. આત્મા કાં તો પોતાના શુદ્ધ ચૈતન્ય પરિણામને કરે. પોતાના શુદ્ધ ચૈતન્ય પરિણામ શું છે? પોતે જ્ઞાતા દ્રષ્ટા છે, પોતે ચેતન ભાવે છે, જ્ઞાન દર્શન એ એનો સ્વભાવ છે, એ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે અને એમ પોતાના સ્વરૂપને જાણવા અને અનુભવવા વાળો એ ભગવાન આત્મા એ શુદ્ધ નિર્મળ પરિણામ કરે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય એ ભાવ એના પોતાના છે. એટલે કાં તો એ પોતે પોતાના શુદ્ધ ચૈતન્ય પરિણામને કરે અને કાં તો આત્મા અશુદ્ધ ચૈતન્ય પરિણામને કરે. અશુદ્ધ ચૈતન્ય પરિણામ એટલે શું? તો કે એક સમયની એવી યોગ્યતાને કારણે જે પરિણામ થાય એવા પરિણામ, જે આત્માના સ્વભાવને કારણે નહીં કે આત્મામાં રહેલા કોઈ ગુણને કારણે નહીં, પણ ક્ષણિક યોગ્યતાને કારણે પરનું લક્ષ્ય કરવાથી મિથ્યાત્વને કારણે, અજ્ઞાનને કારણે, પ્રમાદવશ જે પરિણામ જીવને થાય છે તે અશુદ્ધ ચેતન પરિણામ છે અથવા અશુદ્ધ ચૈતન્ય પરિણામ છે. એવા અશુદ્ધ ચૈતન્ય પરિણામને અજ્ઞાન અવસ્થામાં જીવ કરે છે અને એ પરિણામ એ એના રાગ દ્વેષના પરિણામ છે, મિથ્યાત્વના પરિણામ છે. પણ એ શુદ્ધ ચૈતન્ય પરિણામને કરે અથવા તો એ અશુદ્ધ ચૈતન્ય પરિણામને કરે, પણ ક્યારે એ પરના ભાવને કરે, પરના પરિણામને કરે એમ તો છે જ નહીં. એટલે કે જળના પરિણામને કરે, જળ ભાવે પરિણમે એમ તો ક્યારેય છે નહીં. ભલે એ રાગ દ્વેષ મિથ્યાત્વ અજ્ઞાન રૂપે પરિણમે એ બને, પણ એ જળરૂપે પરિણમે એમ તો જીવને ક્યારેય હોય નહીં. એ જળ કર્મને કરે, જળ કર્મને બાંધે એમ પણ ક્યારેય થાય નહીં. જળ કર્મનો કરતા એ ક્યારેય થાય નહીં. પોતે પોતાના ભાવને કરે પણ પરના ભાવને તો એ કરે જ નહીં, પર ભાવે તો એ પરિણમે જ નહીં. 86 ગાથા સુધીની જે વાત કરવામાં આવી તે અને એ પહેલા જે કળશ લેવામાં આવ્યા એ બધા કળશની વાત નો અહીંયા જાણે કે સરવાળો કરી અને આપણને આપી દીધું કે મુખ્ય વાત તો આટલી જ છે. પોતે પોતાના ભાવને કરે, પરના ભાવને કરે નહીં, પરના ભાવ રૂપે પરિણમે નહીં. આ વાત મહત્વની છે. પૂજ્ય ગુરુદેવે આ શ્લોક ઉપર જે પ્રવચન આપ્યું છે એમાં ઘણી મહત્વની વાત કરી છે, આપણે એ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 4 પાના નંબર 262 ઉપર અહીંયા ગુરુદેવ કહે છે કે આત્મા કાં તો પોતાના શુદ્ધ ચૈતન્ય પરિણામને કરે કાં તો પોતાના અશુદ્ધ ચૈતન્ય પરિણામને કરે. એટલે કે પોતાના સમ્યક દર્શન જ્ઞાન પરિણામને કરે અને કાં તો મિથ્યાત્વ રાગ દ્વેષના પરિણામને કરે, પણ પરદ્રવ્યના પરિણામને કદીય ન કરે. જીવ પરદ્રવ્યના પરિણામને ક્યારેય ન કરે, પોતાના ભાવને પોતે કરે અને પરના ભાવને પર કરે, જીવ ન કરે. જ્ઞાનાવરણીય કર્મના આશ્રવના છ કારણ તત્વાર્થ સૂત્રમાં કયા છે? જ્ઞાનાવરણીય કર્મ કેમ બંધાય? તો એ માટે આશ્રવ થાય તો પછી બંધ થાય ને, તો એ આશ્રવના છ કારણ તત્વાર્થ સૂત્રમાં જણાવ્યા છે. એ છ કારણ ને કારણે એ આશ્રવ થાય અને પછી એવો બંધ પડે. જ્ઞાનાવરણીય કર્મની વાત લઈએ, ચાર ઘાતી કર્મ પૈકી જ્ઞાનાવરણીય કર્મ એનો વિચાર આપણે કરીએ તો તત્વાર્થ સૂત્રમાં એવું કર્મ બંધાવવા માટે એના આશ્રવ કેવી રીતે એનો આશ્રવ થાય અને એ આશ્રવના છ કારણ કહેવામાં આવ્યા. એ છ કારણ ત્યાં કહેવામાં આવ્યા છે એટલે એવા છ કારણરૂપ પરિણામ જીવ કરે, એવા છ કારણરૂપ પરિણામ તો જીવ કરે, પણ તે છતાંય એ જળકર્મને, જ્ઞાનાવરણીય જળકર્મને, એની પર્યાયને જીવ કરતો નથી. કેમ નથી કરતો? કેમ કે જીવના ભાવ છે તે જીવ સુધી છે, એ પેલા પૂદગળની અંદર વ્યાપતા નથી. કારમણે રજકણો જે જ્ઞાનાવરણીય કર્મ તરીકે બંધાવા યોગ્ય છે એવા કારમણે રજકણો કે જે ભેગા થઈ સ્કંદ બની અને એક પ્રકૃતિ બને, કર્મની એક પ્રકૃતિ જ્ઞાનાવરણીય કર્મ, એવું જળ કર્મ બંધાય, એવા એ પૂદગળ કર્મ, એમાં આ ચેતન જીવ કંઈ કરે નહીં. જીવના પરિણામ એવા થાય એટલે એવા પરિણામનો કરતા જીવ થાય કે જેવા પરિણામને કારણે એને જે તત્વાર્થ સૂત્રમાં છ કારણ જ્ઞાનાવરણીય આશ્રવના આપ્યા છે એવા પરિણામ જીવને થાય, પણ એ પરિણામનો જીવ ભલે કરતા થાય છતાંય પેલા પૂદગળ કર્મનો તો કરતા જીવ થતો જ નથી. જ્ઞાનાવરણીય કર્મના આશ્રવના છ કારણ તત્વાર્થ સૂત્રમાં કયા છે? ત્યાં છ કારણરૂપ જે જીવના પરિણામ તેનો કરતા જીવ છે, પણ જ્ઞાનાવરણીય કર્મની પર્યાયનો કરતા આત્મા નથી. જળ કર્મને અને જીવ અને જીવના ભાવને અહીંયા જુદા પાડ્યા છે, બહુ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે, ખૂબ સ્પષ્ટતા કરી છે. ષોડશ કારણ ભાવનાના પરિણામનો કરતા આત્મા છે. છ પ્રકારના એવા કારણનો, એવા ભાવનો કરતા આત્મા છે, પણ કર્મ પ્રકૃતિનો કરતા આત્મા નથી. જળ કર્મની પ્રકૃતિ, એ પછી તીર્થંકર નામ ગોત્ર એવું કર્મ હોય તો એવી પ્રકૃતિનો બંધ જે થાય એનો કરતા પણ આત્મા નથી. ચાર ઘાતી કર્મની પ્રકૃતિ, ચાર અઘાતી કર્મની પ્રકૃતિ, કુલ 148 કર્મની પ્રકૃતિ, એવી જળ કર્મની પ્રકૃતિ, એમાં અઘાતી કર્મમાં નામ કર્મ લઈએ તો એ નામ કર્મની 93 અથવા 103 પ્રકૃતિ, એવી પ્રકૃતિઓ જે બંધાય છે એમાં એ કારમણ્ય રજકણો છે, એ પરમાણુઓ એકઠા થાય છે અને એવી કર્મની પ્રકૃતિ રૂપે બંધાય છે એટલે કર્મરૂપ અવસ્થા એની થાય છે. એ કારમણ્ય રજકણો છૂટા હતા, એ અકર્મરૂપ હતા, એને બદલે એ ભેગા થયા અને કર્મની પ્રકૃતિ રૂપ થયા એટલે કર્મ બંધ થયો એમ આપણે કહીએ છીએ. પણ એ કાર્ય કોનું? એ કાર્ય એ પૂદગળનું, એ કારમણ્ય રજકણોનું, એમાં જીવનું કંઈ કરવા પણ નથી, જીવ એનો કરતા નથી. એટલે નામકર્મની કોઈ પણ પ્રકૃતિ હોય, એ તીર્થંકર નામકર્મની પ્રકૃતિ હોય તો એવી પ્રકૃતિને બાંધવા વાળો પણ જીવ નથી, એટલે કે જીવ એનો કરતા નથી. જીવ એના પોતાના કારણ, પોતાના ભાવ એનો એ કરતા છે. જેવા પરિણામ થાય છે જીવને, એ પરિણામોનો જીવ કરતા કહેવાય. પણ પેલા જળકર્મ બંધાય એનો કરતા જીવ નથી. પોતાના પરિણામનો જીવ કરતા છે, અને એવા પરિણામનું નિમિત્ત પામીને પેલા કર્મને રજકણો બંધાઈ અને કર્મ પ્રકૃતિ રૂપે થાય છે તો થાય છે. એમાં જીવના ભાવ નિમિત્ત કારણ છે, અને આપણે જાણીએ છીએ કે નિમિત્ત કંઈ કરતું નથી. નિમિત્ત કંઈ કરતું નથી, એ સ્વતંત્ર ક્રિયા જ કારણ રજકણોની પોતાની છે. એટલે એવું તીર્થંકર નામ કર્મ બંધાય છે તો એ જીવ કંઈ બાંધતો નથી, એમાં જીવ એનો કરતા નથી. સોળ કારણની વાત લેવામાં આવે છે ને, કે સોળ કારણ છે, સોળ ભાવ છે, એવા પરિણામ જીવને થાય છે તો એ તીર્થંકર નામ પ્રકૃતિ બંધાય છે. ષોડશ કારણ ભાવનાના પરિણામનો કરતા જીવ છે, આત્મા છે, એવા સોળ પ્રકારના ભાવ અને એવા શુભ ભાવ, ઉત્કૃષ્ટ પ્રકારના શુભ ભાવ, એના પરિણામ એ પર્યાય બદલાય છે કે જીવમાં થાય છે અને એનો કરતા જીવ છે. પણ એ પેલું કર્મ બંધાય છે, તીર્થંકર નામ કર્મ બંધાય છે, એ જળ કર્મનો કરતા જીવ નથી. બહુ સ્પષ્ટ કર્યું છે. જ્ઞાનીની વાત હવે કરે છે. જ્ઞાનીને શું છે? અજ્ઞાન અવસ્થામાં જીવ કોઈ પણ પ્રકારના ભાવ કરે છે તો તે સમયની એની યોગ્યતા છે, એ વખતે એનું અશુદ્ધ ઉપાદાન છે, એટલે શુભ ભાવ કે અશુભ ભાવ એને થાય છે, અને એ પરિણામ થાય છે, એ અવસ્થા થાય છે, એનો કરતા જીવ અજ્ઞાન અવસ્થામાં છે. પણ જ્ઞાનીને શું છે? જ્ઞાનીને પણ શુભ ભાવ તો થાય છે ને, તો જ્ઞાની એનો કરતા છે કે નથી? એની અહીંયા સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે જ્ઞાનીને કરતા બુદ્ધિથી શુભ ભાવ થતા નથી. જ્ઞાનીને શુભ ભાવ કરવાની બુદ્ધિ હોતી નથી. શુભ ભાવ હું કરું, શુભ ભાવ મને લાભદાયક છે, શુભ ભાવ સારો છે, શુભ ભાવ ઇષ્ટ છે, શુભ ભાવનો હું કરતા થઉં, એવી જ્ઞાનીને કરતા બુદ્ધિ હોતી નથી. અશુભ ભાવની તો વાત જ નથી, પણ શુભ ભાવની કરતા બુદ્ધિ જ્ઞાનીને હોતી નથી. જ્ઞાનીને કરતા બુદ્ધિથી શુભ ભાવ થતા નથી, છતાંય એને શુભ ભાવ આવે છે. જ્ઞાનીને શુભ ભાવ આવે છે એને જ્ઞાની સમજે છે, પોતાથી જુદા જાણે છે, અને એ ભાવને પોતાના પુરુષાર્થની નબળાઈ સમજે છે. પોતાના પુરુષાર્થમાં વેગ ઓછો થયો છે એમ એ સમજે છે. પોતાના પુરુષાર્થમાં એ ઢીલા પડ્યા છે, એટલે એ શુદ્ધ ભાવમાં નથી જતા, માટે શુભ ભાવમાં રહ્યા છે, અને એ શુભ ભાવ પોતાનો નથી, પોતાને એમાં રોકાવાનું નથી, પોતાને એ લાભદાયી નથી, પોતાને એમાં ઇષ્ટપણું નથી, એમ જ્ઞાની બરાબર જાણે છે, સમજે છે, એવી જ એમની માન્યતા અને શ્રદ્ધા છે. એટલે જ્ઞાનીને કરતા બુદ્ધિથી શુભ ભાવ થતા નથી, પણ શુભ ભાવ તો થાય છે ને, એટલે એ શુભ ભાવરૂપ પરિણમન થયું ને. એટલે ગુરુદેવ કહે છે કે પણ પરિણમન છે તે અપેક્ષાએ તેને કરતા કહેવાય. શુભ ભાવના કરતા જ્ઞાનીને પરિણમનની અપેક્ષાએ કહેવાય કે શુભ ભાવ રૂપે જ્ઞાની પરિણમી રહ્યા છે. જ્ઞાની શાસ્ત્રની રચના કરે છે, એ એમનો શુભ ભાવ છે. જ્ઞાની શિષ્યને ઉપદેશ આપે છે, એ એમનો શુભ ભાવ છે. જ્ઞાની સ્તોત્ર બોલે છે, સ્તોત્રની રચના કરે છે, એ બધો એમનો શુભ ભાવ છે. પણ એ શુભભાવરૂપ પરિણમન થાય છે એ અપેક્ષાએ ભલે આપણે એમને એના કરતા કહીએ, પણ એમાં એમને હિત બુદ્ધિ નથી, એમાં એમને આશ્રય કરવા જેવું લાગતું નથી. એ શુભભાવને પોતાથી ભિન્ન માને છે, પોતે ભગવાન આત્મા છે અને એ શુભભાવ કરવા લાયક છે એવી બુદ્ધિ એ જ્ઞાની સમકીતીને હોતી જ નથી. એવી બુદ્ધિ તો એમને સમ્યક દર્શન થયું છે ત્યારથી ઉડી ગઈ હોય છે. તેથી પરિણમનની અપેક્ષાએ જ્ઞાની જે શુભભાવના કરતા હો, પણ તે છતાંય એમને એ શ્રદ્ધા નથી અને એમ એ કરતા બુદ્ધિથી શુભભાવ કરતા નથી, એટલે એ પરિણમનની અપેક્ષાએ જ્ઞાની તે શુભભાવના કરતા હો, પણ તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો જે બંધ થાય છે તેના તો તે કરતા નથી. કોઈ પણ પ્રકૃતિ કર્મની બંધાય છે શુભભાવને કારણે, ચક્રવર્તી પદ કે ઇન્દ્રપદ પ્રાપ્ત થાય એવી ગતિ થાય કે તીર્થંકર નામ ગોત્ર બંધાય એવી પ્રકૃતિ બંધાય, નામ કર્મની કોઈ પણ પ્રકૃતિ બંધાય તો એ કંઈ જ્ઞાનીએ બાંધી છે એમ નથી, એ જ્ઞાનીના આત્માનું કાર્ય છે એમ નથી. એ કાર્ય પૂદગળનું છે અને એમાં પૂદગળ જ રાચી રહ્યું છે, પૂદગળ જ રમી રહ્યું છે, પૂદગળ કરતા થઈ અને એ કાર્ય કરે છે એમ એ તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાય કે ઇન્દ્ર નામ કર્મની પ્રકૃતિ બંધાય, પણ એના કરતા એ જ્ઞાની નથી. પેલા કારમણે રજકણો હતા એ છૂટા હતા એટલે એ અકર્મ દશા હતી, હવે એ અકર્મ દશા હતી તે પલટીને એ તીર્થંકર નામ કર્મરૂપ દશા થઈ, એટલે કે એ ભેગા થયા અને એક નામ કર્મની પ્રકૃતિ બંધાઈ. એ તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ હોઈ શકે, એટલે એમાં આત્માને તો કંઈ કરવાપણું નથી, પૂદગળો પોતે જ કાર્ય કરે છે અને એમ બંધાય છે, એટલે એના કરતા કર્મ પૂદગળ છે, કારણ રજકણો પૂદગળ જે છે તે છે પણ આત્મા નથી. એવી જ રીતે દયાના ભાવ દાનના ભાવ થાય, શુભભાવ થાય તો એ રૂપે જ્ઞાનીનું પરિણમન હોય, જ્ઞાનીને દયાના ભાવ પણ આવે, કરુણાના ભાવ થાય, જગતનું કલ્યાણ કરવાના ભાવ પણ થાય, એવા શુભભાવ એ જ્ઞાનીને આવે, જ્ઞાનીને એવા ભાવ થાય અને જ્ઞાનીનું પરિણમન પણ એ રૂપે થાય, એવી એમની પર્યાય થાય, શુભભાવ રૂપ પર્યાય થાય. છતાં પણ એવા ભાવ થાય છે, છતાં પણ એવા પરિણામ થાય છે, છતાં પણ ખરેખર જોવા જોઈએ તો એ પરની દયા પાળી શકે એમ નથી, પરને જીવાડી શકે એમ નથી, પરને અભયદાનના ભાવ આવે છતાંય અભયદાન આપી શકે એમ નથી. કેમ કે પર છે એ પોતે પોતાનું કરતા છે અને જેમાં પર જીવ છે એને પોતાનું પુણ્ય અને પાપ રૂપ જે સંયોગો પ્રાપ્ત થવાના છે તે એને થવાના છે. એમાં આ બીજો જીવ જ્ઞાનીનો જીવ હોય તો એ પણ કંઈ કરી શકે એમ બનતું નથી. પેલા જીવનું પુણ્ય હોય તો એને અભયદાન મળે, એને બચવાપણું થાય, બાકી જ્ઞાનીના ભાવ ગમે તેટલા ઉત્કૃષ્ટ ભાવ બચાવવાના હોય, જીવાડવાના હોય, દયાના હોય, તે છતાંય પેલો જીવ બચવો હોય તો બચે, ન બચવો હોય તો ન બચે, એનું આયુષ પૂરું થયું હોય તો ન બચે. પણ જેવા ભાવ એને થાય છે એ ભાવે એનું પરિણમન થાય છે, એ ભાવે એનું પરિણમન જરૂરથી થાય છે, પણ એ ભાવ એને લીધે થઈ અને જ્ઞાની જડ કર્મને કરે છે એમ તો બિલકુલ નથી. એ પરિણમન આત્મા કરી શકે છે, પણ પેલા કારમણ રજકણોને ભેગા કરીને બાંધવાનું કામ આત્મા કરતો નથી, એનો કરતા થતો નથી. છતાંય નિમિત્ત નૈમિતિક સંબંધ એવો જ છે કે જેવા શુભ પરિણામ જીવને થાય છે એવા નિમિત્ત પામીને, ઉચિત નિમિત્ત પામીને કારમણ રજકણો એ જ પ્રકારના એકઠા થઈ અને એ કર્મ પ્રકૃતિ રૂપે બંધાય છે. પરના ભાવનો કરતા પરદ્રવ્ય છે, પૂદગળના પરિણામ થાય છે એનો કરતા પૂદગળ પોતે જ છે, બોલવાની ભાષાની જે પર્યાય છે તે પૂતગળનો ભાવ છે, એટલે પરના ભાવ છે, અને એ પરમાણુઓ તે ભાવના કરતા છે. બોલવાના રાગરૂપ પરિણામ થાય, બોલવાના રાગરૂપ પરિણામ થાય તેનો કરતા આત્મા છે, એટલે કે રાગ થવો, બોલવું છે એવી ઈચ્છા થઈ બોલવાનો ભાવ થયો, હું આમ બોલું એવો ભાવ જે થયો એ ભાવ જીવનો છે, અને એ એવો ભાવ એ જીવનો પરિણામ રૂપ ભાવ એ જીવ કરે છે, એનો કરતા જીવ થાય છે. જીવ પોતે શુદ્ધ ભાવમાં નથી, જીવ બહારમાં છે, વિભાવરૂપ પરિણમન કરી રહ્યો છે, ત્યારે એને એવા બોલવાના રાગ થાય, હું બોલું એવો એને રાગ થાય, હું આમ પ્રવચન આપું, હું આમ સ્વાધ્યાય કરાવું, હું આમ લેક્ચર આપું, હું આમ ઉપદેશ આપું કે હું આમ સલાહ આપું, એવો એનો ભાવ જરૂરથી થાય, અને એ ભાવ એનો કહેવાય, એ ભાવે એનું પરિણમન પણ થાય. છતાંય એ બોલવાની ક્રિયા જે થાય છે એ બોલવાનું એ તો પૂતગળનું છે, એ પરિણામ પૂતગળના છે. એટલે બોલવાની ભાષાની જે પર્યાય છે તે પરનો ભાવ છે, તે પરમાણુઓ તે ભાવના કરતા છે, અને બોલવા માટેનો જે રાગ થયો અને રાગરૂપ પરિણામ થયા એનો કરતા જીવ છે. રાગનું પરિણમન થાય છે તે અપેક્ષાએ જ્ઞાનીને તેનો કરતા કહેવામાં આવે છે, પણ તે રાગ કરવા લાયક છે એમ જ્ઞાની પોતે બિલકુલ માનતા નથી, એટલે રાગના સ્વામિત્વપણે જ્ઞાની પરિણમતા નથી. શુભ રાગ હોય કે અશુભ રાગ હોય, કોઈપણ રાગના સ્વામી જ્ઞાની થતા નથી. રાગરૂપ પરિણમન થાય, જ્ઞાનીને શુભરાગ આવે અને શુભરાગ રૂપે પરિણમે, એટલે એને એમ કહેવાય કે જ્ઞાની એ શુભભાવના કરતા છે. છતાંય એનું સ્વામિત્વ જ્ઞાનીને હોતું નથી, એટલે જ્ઞાની એ શુભભાવના નિશ્ચયથી તો કરતા નથી, પણ વ્યવહારથી એમ કહેવાય કે એવા પરિણામના એ કરતા છે. છતાંય જ્ઞાનીની દ્રષ્ટિમાં એ શુભભાવનું સ્વામિત્વ નથી, એનું એકત્વ નથી, એ શુભભાવ રૂપ પોતે થતા નથી, પોતાની દ્રષ્ટિ આત્મા તરફ છે, એટલે એવા શુભભાવને એ બુદ્ધિએ એ માને છે અને કરે છે. પરદ્રવ્યના કર્તા કર્મપણાની માન્યતાને અજ્ઞાન કહેવામાં આવ્યું. 55માં કળશમાં એ વાત કરીને કે પરદ્રવ્ય નો કરવાવાળો હું કરતા એવું જે અજ્ઞાન, અને એવા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ જ્ઞાનરૂપી પ્રકાશ દ્વારા થાય, એટલે એ વાત જે 55માં કળશમાં કરવામાં આવી એને અહીંયા લઈને કહે છે કે પરદ્રવ્યના કર્તા કર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું છે કે જે એવું માને તે મિથ્યા દ્રષ્ટિ છે. પરના કામો હું કરી શકું, પરની સેવા હું કરી શકું, બીજાનું દુઃખ હું ટાળી શકું, બીજાને આહાર પાણી કપડાં ઇત્યાદિ હું દઈ શકું, આવું જે માને છે, પરના કાર્યો કરવાવાળો પોતાને કરતા માને એવી બુદ્ધિ એને મિથ્યાત્વ કહ્યું છે. એને એવો ભાવ આવે એવું પરિણમન થાય એની વાત નથી, પણ એવી માન્યતા કરવી કે હું પરના કાર્યો કરી શકું છું એ મિથ્યાત્વ છે. લોકો વાતને ઊંધી પકડે કે તો શું અમારે એવા બીજાની સેવા ન કરવી, અમારે મુનિને આહાર પાણી ન દેવા. અરે એની ક્યાં વાત અહીંયા છે? અહીંયા તો એ વાત છે કે એવા અભિમાન કરવા નહીં, એવા મિથ્યાત્વ કરવા નહીં કે હું પરના કાર્યો કરી શકું છું, હું મુનિને આહાર આપી શકું છું, એ મિથ્યા બુદ્ધિ છે. એવું અભિમાન અહંકાર કરવું નહીં, એવા અહંકાર એ અજ્ઞાન છે. એવો ભાવ આવે અને એવા ભાવનો તું કરતા થાય, એવા પરિણામ થાય એનો તું કરતા થાય, કેમ કે એ ક્ષણિક પરિણામો છે, એ પર્યાયમાં થાય છે, એ વિભાવ ભાવ છે. શુભ કે અશુભ ભાવ એ વિભાવ ભાવ છે, અને એવા પરિણામ જીવના હોય એનો કરતા જીવ થાય, પણ એની માન્યતા જો એમ હોય કે હું મુનિને આહાર આપું ને મેં મુનિને આહાર આપ્યો એટલે મુનિએ આહાર કર્યો, એનો જો એ કરતા થશે તો એ મિથ્યાત્વ કહેવાશે. કેમ કે આહાર તે પૂદગળ છે, મુનિ જુદા છે, ને એમના કાર્યો આ જીવ કરી શકે નહીં. એટલે એવી મિથ્યા શ્રદ્ધાના કરતા થઈ અને જીવ મિથ્યાત્વને કારણે અનાદિનો રખડે છે. એટલે એ દ્રષ્ટિને એને ટાળવાની છે. જે થાય છે તેના એને જ્ઞાતા દ્રષ્ટા થવાનું છે. કાર્યો બધા થઈ રહ્યા છે એને એ જોઈ રહ્યો છે, એનું એને કરતાપણું છે જ નહીં, એનું એને કરતાપણું છે જ નહીં. જે કાર્યો થઈ રહ્યા છે તે થઈ રહ્યા છે, એમાં એને કંઈ કરવાપણું નથી. માત્ર એ પોતાના શુદ્ધ ભાવમાં નથી ત્યારે એ વિભાવ ભાવે એટલે કે શુભાશુભ ભાવે પરિણમી રહ્યો છે અને એનો કરતા થાય છે. એવું વિભાવ ભાવે પરિણમન થાય છે, એ પરિણમનનો જે કરતા થાય છે એને છોડીને એને શુદ્ધ ભાવે પરિણમવાનું છે અને પોતાના સ્વભાવ ભાવના કરતા રૂપે થવાનું છે. એટલે પર્યાયમાં પણ એને ત્રિકાળ પોતાના શુદ્ધ ભાવના કરતા થઈ અને એવું પરિણમન કરવાનું છે. આનું નામ ધર્મ. ક્ષાયિક સંપીતિ હોય એવા મુનિને પણ રાગ આવે છે, પરિણમનની અપેક્ષાએ તે એના કરતા છે, એવું પરિણમન થાય છે માટે એના કરતા છે. ક્ષાયિક સંપીતિ, ક્ષાયિક સંપીતિની વાત લીધી છે એટલે એનો અર્થ એ થયો કે જે તીર્થંકરનો જીવ છે એ ક્ષાયિક સંપીતિ હોય છે. એ જ્યાં સુધી તીર્થંકર નથી થતા ત્યાં સુધી, જન્મથી માંડી અને દીક્ષા ગ્રહણ કરે છે ત્યાં સુધીનો જો વિચાર કરીએ તો એમાં જે ભાવ હોય છે ત્યાં એ બધા ભાવ એમના એ શુભ ભાવ હોય છે અને એવા એમના શુભ ભાવરૂપ પરિણમન પણ હોય. એટલે એવા શુભ ભાવના પરિણમનની અપેક્ષાએ એના એ કરતા પણ થાય છે. છતાં પણ એ ક્ષાયિક સંપીતિ એને એ ભાવને પોતાના સમજતા નથી, એના એ કરતા થતા નથી, એને કરવા લાયક છે એમ માનતા નથી. દીક્ષા લઈ અને ચાલી નીકળે છે, મુનિ થાય છે, ચોથે ગુણસ્થાનથી સીધા છઠ્ઠા ગુણસ્થાનની બાહ્ય દશા છે અને તરત જ ધ્યાનમાં બેસી જાય છે અને સાતમું ગુણસ્થાન પ્રગટ કરે છે, એમ એ તીર્થંકર ભગવાનનો જીવ સાતમે ગુણસ્થાને આવે છે અને પછી સાતમે છઠ્ઠે રહે છે ત્યારે પણ એમને એમ જ છે કે ગમે તેવા શુભભાવ આવે છતાં એના એ કરતા થતા નથી, એને એ હે બુદ્ધિએ એવા ભાવ હોય છે, એ છોડવા લાયક છે. અને એમ જ એને છોડીને પોતાના સ્વરૂપમાં જાય છે. તો અહીંયા આપણે આ 56મો કળશ પૂરો કરીએ છીએ. હવે આપણે 56મા કળશ પછી હવે ગાથા 87 લઈએ. ગાથા 87. મિથ્યાત્વમ પુનર્દ્વિવિધમ જીવો જીવસ્તૈવા જ્ઞાનમ અવિરતિર યોગો મોહ ક્રોધાદ્યા ઇમે ભાવા. આ ગાથાની પહેલા એક વાત કરવામાં આવી છે, તેને આપણે પહેલા લઈએ અને પછી આ ગાથાનો અર્થ કરીએ. પરદ્રવ્યના કરતા કર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યા દ્રષ્ટિ છે. પરદ્રવ્યના કરતા કર્મપણાની માન્યતાને અજ્ઞાન કહ્યું અને એમ અજ્ઞાન કહીને એમ કહ્યું કે એવું જે માને તે મિથ્યા દ્રષ્ટિ છે. હવે એવું જે કહેવામાં આવ્યું ત્યાં આશંકા ઉપજે, એમાં આશંકા થાય એટલે કે શંકા નહીં, શંકા થવી એનો અર્થ કે હું માનતો નથી એમ શંકાનો ભાવ છે. જ્યારે આશંકા એટલે એ વાત આપની મને સમજાતી નથી એવા ભાવથી જે થાય છે તેને આશંકા કહેવામાં આવે. એટલે કે ત્યાં આશંકા ઉપજે છે. શું આશંકા ઉપજે છે? કે આ મિથ્યાત્વ આદિ ભાવો શી વસ્તુ છે? જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલા રાગાદી ભાવોને પૂતગળના પરિણામ કયા હતા તે કથન સાથે વિરોધ આવે છે. અને જો પૂતગળના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી એવું પૂતગળ, એનું ફળ જીવ કેમ પામે? પૂતગળના પરિણામ છે એની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી તો પછી જીવ એનું ફળ કેમ પામે? આવી આશંકા થાય છે. મિથ્યાત્વ આદિ ભાવ જે છે એ શું વસ્તુ છે? એ પરિણામને જીવના કહેવામાં આવે તો પહેલા તો એમ કહ્યું હતું કે રાગાદિ ભાવો એ પૂતગળના પરિણામ છે, અને એમ જો લઈએ તો એની સાથે કથન સાથે વિરોધ આવે છે. અને જો એ એમ માનવામાં આવે કે પૂતગળ પરિણામ કહેવામાં આવે તો પછી જો પૂતગળ પરિણામ છે તો જીવની સાથે તો એને કાંઈ પ્રયોજન હોય નહીં, તો પછી એનું ફળ જીવ કેમ પામે? અને એ આશંકાને દૂર કરવા માટે આ ગાથા 87 કહેવામાં આવી. મિથ્યાત્વ જીવ અજીવ દ્વિવિધ એમ વળી અજ્ઞાનને અવિરમણ યોગો મોહ અને ક્રોધ આદિ ઉભય પ્રકાર છે. 87 ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે વળી પુનઃ, અહીંયા પુનઃ શબ્દ કેમ મૂક્યો? વળી એટલે ફરીથી જાણે કહેતા હોઈએ એવી રીતે આ વાત કેમ લીધી? કારણ કે 86 ગાથામાં બે ક્રિયા કરવાવાળા દ્વિક્રિયાવાદીને મિથ્યા દ્રષ્ટિ કહ્યા હતા, અને તેની સાથે સંબંધ કરવા માટે અહીંયા એમ શબ્દ મૂક્યો પુનઃ ફરીથી વળી. 86 જે વાત કરી હતી ને કે દ્વિક્રિયાવાદી એ મિથ્યા દ્રષ્ટિ છે. દ્વિક્રિયા શું હતી? બે ક્રિયા ક્યાં હતી? પોતામાં અને પરમાં. પોતામાં પણ પોતે કંઈક કરી શકે છે અને પરમાં પણ કંઈક કરી શકે છે, એવી બે જગ્યાએ ક્રિયા કરવાવાળાને દ્વિક્રિયાવાદી કહ્યા હતા અને એને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યા હતા 86 ગાથામાં. એટલે એ 86 ગાથા પછી આ 87 ગાથા આવે છે, એટલે અહીંયા એમ લેવામાં આવ્યું કે પુનઃ ફરીથી વળી મિથ્યાત્વમ દ્વિવિધમ જીવ અજીવ, એટલે કે જે મિથ્યાત્વ કહ્યું તે બે પ્રકારે છે, એક જીવ મિથ્યાત્વ અને એક અજીવ મિથ્યાત્વ. વળી જે મિથ્યાત્વ કહ્યું છે તે મિથ્યાત્વ બે પ્રકારે છે, એક જીવ મિથ્યાત્વ અને એક અજીવ મિથ્યાત્વ. જુઓ પ્રભુ, આ નવી વાત નથી કઈ, જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ. પૂર્વે શાસ્ત્રોનો અભ્યાસ ન કર્યા હોય એને માટે આ નવી વાત છે, પણ આ વાત બરાબર સમજવાની છે. જેમણે અભ્યાસ નથી એમણે તો બરાબર ધ્યાન આપવાનું છે કે જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ એ કઈ રીતે છે એ વાત આગળ કહેશે. અહીંયા કહે છે કે વળી જે મિથ્યાત્વ કહ્યું તે બે પ્રકારે છે, એક જીવ મિથ્યાત્વ અને એક અજીવ મિથ્યાત્વ. અને એવી જ રીતે અજ્ઞાનમ અવિરતિ યોગ મોહ ક્રોધાદ્યા ઇમે ભાવા, એટલે કે આ બધા ભાવો કયા ભાવો? એવી જ રીતે અજ્ઞાન અવિરતિ યોગ મોહ અને ક્રોધાદિ કષાયો, આ સર્વ ભાવો જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારે છે. બધું બે પ્રકારે છે, એક જીવ અને બીજું અજીવ, જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ. એ જ રીતે આ અજ્ઞાન અવિરતિ યોગ મોહ ક્રોધાદિ કષાયો, આ સર્વ ભાવો જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારે છે, એટલે કે એક જીવરૂપ છે અને બીજું અજીવરૂપ છે. એક જીવરૂપ છે અને બીજું અજીવરૂપ છે. મિથ્યાત્વથી શરૂ કરી અને બધી વાતને અહીંયા લીધી છે અને સમજાવ્યું છે કે આ બધું જીવને એના ભાવરૂપે થાય છે, એ જીવરૂપ છે, અને એ પૂતગળ રૂપે પણ છે. મિથ્યાત્વ એટલે એમ કહેવાય કે મોહનીય કર્મ એ જળ કર્મ છે, મોહનીય કર્મ છે તે જળ કર્મ છે, તે અજીવ રૂપ છે, એ પૂતગળ રૂપે છે. અને જીવને જે ઊંધી શ્રદ્ધા ખોટી શ્રદ્ધા એવો ભાવ એ જીવ રૂપે છે, એટલે એ જીવ મિથ્યાત્વ થયું અને પેલું અજીવ મિથ્યાત્વ થયું. ફરીથી લઈએ આપણે, જરાક સમજીએ એટલે પછી બાકીનું બધું સમજાઈ જશે. જીવ મિથ્યાત્વ એટલે શું કે જીવને ઊંધી શ્રદ્ધા થવી એ એનો ભાવ છે, જીવમાં થતો ભાવ છે, એ જીવ મિથ્યાત્વ છે. અને સામે દર્શન મોહનીય કર્મ છે, દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ, જળ કર્મની પ્રકૃતિ જે છે એ અજીવ મિથ્યાત્વ છે, એ જળ મિથ્યાત્વ છે, એ જળ કર્મ છે. જ્યારે જીવને જે ભાવ છે ઊંધી શ્રદ્ધા ખોટી શ્રદ્ધા એવું એ જીવનું મિથ્યાત્વ છે. અને મોહનીય કર્મ, દર્શન મોહનીય એની પ્રકૃતિ છે, એના ત્રણ ભેદ છે, એ બધું જળ કર્મ છે અને એ જળ કર્મ છે તે અજીવ મિથ્યાત્વ છે. એટલે જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ એમ બે પ્રકારે મિથ્યાત્વ કહેવામાં આવ્યું. આ બંને વસ્તુ ભિન્ન ભિન્ન છે. જીવમાં છે તે જીવ મિથ્યાત્વ છે, જળમાં એટલે કે પેલા કર્મરૂપે દર્શન મોહનીય રૂપે પડ્યું છે, દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ રૂપે જે છે તે અજીવ જળ મિથ્યાત્વ છે. એ બંને દ્રવ્ય જુદા છે અને બંને પોતપોતાના કાર્ય કરે છે, પોતપોતાના કારણે છે, એમાં કંઈ એકબીજાના કારણે છે એમ નથી. જીવને મિથ્યાત્વ છે તો એમ નથી કે દર્શન મોહનીય કર્મ છે એ જીવની અંદર મિથ્યાત્વ ઊભું કરે છે એમ નથી. આપણે પહેલા જ જોઈ ગયા કે જળ કર્મ છે એનું પરિણમન થાય છે એ એમાં થાય છે, જળ કર્મ બંધાય છે તો એ એના પોતાના કારણે બંધાય છે, એમાં જીવનું કોઈ કર્તાપણું નથી. એ જ રીતે એના ઉદય આવે છે તો એ ઉદય રૂપે એ જળ કર્મ પોતે પરિણમે છે, એ જીવની અંદર કંઈ કરતું નથી, જીવ દ્રવ્યમાં કોઈ ફેરફાર કરતું નથી. એટલે એ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ ઉદયમાં છે એ કંઈ જીવને મિથ્યાત્વ કરે છે એમ નથી. બહુ મોટી વાત છે, મોટા મોટા પંડિતોને પણ આ વાત સમજતા વર્ષો લાગ્યા. ગુરુદેવના પ્રતાપે આપણને આ વાત બહુ સહેલાઈથી સમજાય છે, કેમ કે ગુરુદેવે આનો ખૂબ સરસ રીતે વિસ્તાર કર્યો છે, ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. અને એમાં આપણું સદભાગ્ય કે આપણને ગુરુદેવના પ્રવચનો, એમની વાણી ઉપલબ્ધ છે. આ 86 ગાથા અને 56 કળશ સુધીમાં જે વાત આવી એ સમજ્યા પછીથી આ વાતને સમજવી ખૂબ સરળ થઈ જાય છે, નહીંતર આ વાત બિલકુલ બેસે નહીં કે જીવ અને પૂતગળ બે જુદા છે તો બંનેના પરિણમન પણ જુદા છે, બંનેનું એકબીજામાં કરવાપણું નથી, બંનેની અંદર એકબીજામાં કરતા કર્મ એવો સંબંધ થતો જ નથી, બંને વચ્ચે માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ છે, કરતા કર્મપણાનો સંબંધ નથી, એકબીજાના કાર્યો કરે એમ સંબંધ છે જ નહીં. એટલે જીવને જે મિથ્યાત્વ છે એ જીવના ભાવ છે, એ એની દશા છે, એની એવી મિથ્યા માન્યતા, ઊંધી માન્યતા, ખોટી શ્રદ્ધા, વિપરીત શ્રદ્ધાનું કારણ એનું અજ્ઞાન છે, એ પણ જીવનું પોતાનું છે. એમાં પણ જીવનું પોતાનું અજ્ઞાન છે એમ નથી કે પેલું જ્ઞાનાવરણીય કર્મ છે એ ઉદયમાં છે અને એ ઉદયમાં આવીને જીવને અજ્ઞાન અવસ્થામાં નાખી રહ્યું છે એમ બિલકુલ નથી. જ્ઞાનાવરણીય કર્મ છે તે અજીવ છે અને અજ્ઞાન છે એ જીવનું છે. આપણે અજ્ઞાનના પણ બે ભાગ લઈએ ને, જીવ મિથ્યાત્વ, અજીવ મિથ્યાત્વ, એ રીતે અજ્ઞાન પણ જીવનું અને અજીવનું એમ બે પ્રકારે છે. અજ્ઞાન બે પ્રકારે કઈ રીતે છે તો કે જીવનું અજ્ઞાન એટલે એ જીવનો ભાવ, જીવનો એ ભાવ છે, અજ્ઞાન રૂપ અવસ્થા જીવની છે એ જીવનો ભાવ છે. અને અજીવનું જળનું લઈએ તો કે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ છે તે જળ પ્રકૃતિ છે, તે અજીવની છે. અજીવ જળ કર્મ જીવમાં કંઈ ફેરફાર કરતું નથી, જીવની પર્યાયને કરતું નથી. જીવની પર્યાય એના પોતાના કારણે થાય છે, જીવના પરિણામોનો કરતા જીવ પોતે છે. પણ પેલું જળ કર્મ ઉદયમાં આવી અને જીવના પરિણામને કરે એમ તો બિલકુલ નથી. જીવ અજ્ઞાન અવસ્થામાં રહ્યો છે એવા જીવના પરિણામ છે એ એના પોતાના છે, એનો કરતા જીવ પોતે છે. પણ પેલું અજીવ જ્ઞાનાવરણીય કર્મ એમાં કંઈ કરતું નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ એવો છે કે જીવને અહીંયા અજ્ઞાન દશા વર્તે છે ત્યારે એ જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં હોય છે. પણ એ જ્ઞાનાવરણીય જળ કર્મ પોતે પોતાનું કાર્ય કરી શકે, પણ ચેતન ભગવાન આત્મા જીવ એની અંદર કંઈ કરી શકે નહીં, જીવમાં કોઈ પણ પ્રકારે ફેરફાર કરે નહીં, જીવની પર્યાયને કરે નહીં. એટલે બે પ્રકારે અજ્ઞાન કહેવામાં આવ્યું. એ જ રીતે અવિરતિ છે તે પણ બે પ્રકારે છે. અવિરતિ એ ભાવ જીવનો છે, એ પરિણામ જીવના છે. એ વખતે ચારિત્ર મોહનીય કર્મ એનો ઉદય હોય તો એ ચારિત્ર મોહનીય કર્મની જળ પ્રકૃતિ છે, અને એ પ્રકૃતિ કંઈ જીવની અંદર અવિરતિનો ભાવ કરે છે એમ નથી. જીવ પોતે એવા અવિરતિના ભાવે પરિણમે છે, ચારિત્ર વિનાનો પરિણમે છે એવું ભાવ એ જીવનો પોતાનો છે. પણ એમ તો નથી કે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે એટલે એવા એ જળ કર્મ ચારિત્ર મોહનીયના કર્મ એ ઉદયમાં આવે એટલે એ જળ અહીંયા આ ચેતન ભગવાન આત્માની અંદર કંઈક ફેરફાર કરે અને એની પર્યાય બદલી નાખે એમ તો બિલકુલ નથી. જીવના પરિણામોનો કરતા જીવ છે, જીવ પોતે જ એને માટે જવાબદાર છે, એ પેલા જળ કર્મો જવાબદાર નથી. ઊંધી માન્યતા એમ વર્તે છે, પૂરો અભ્યાસ ન હોય એટલે એવી માન્યતા વર્તે છે કે આ કર્મને કારણે થઈ અને અમને આવું થાય છે. કર્મને કારણે અજ્ઞાન વર્તે છે, કર્મને કારણે આ અવિરતિ છે એવી ઊંધી માન્યતા, એવી પ્રરૂપણાને કારણે જીવ સાચું સમજતો નથી, અજ્ઞાન અવસ્થામાં ભટકે છે. એ પોતે પુરુષાર્થ કરે, સાચા શાસ્ત્રોનો અભ્યાસ કરે, એવા એને ગુરુ મળે અને એવા ગુરુ પાસેથી આ વાત સમજવામાં આવે તો જ એને પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે, પોતાની સત્તાનો ખ્યાલ આવે, પોતે શું કરી શકે, પોતાના સામર્થ્યનો ખ્યાલ આવે, પોતાનું પરિણમન કઈ રીતે થઈ રહ્યું છે અને પોતે એવા વિભાવરૂપ પરિણમનથી જુદો ભગવાન આત્મા ત્રિકાળ કઈ રીતે છે, આ બધી વસ્તુ સમજાય. પણ જેને સમજવું નથી અને માત્ર બીજા ઉપર દોષારોપણ કરવું છે એ તો સહેલું ને સટ. આ કર્મને કારણે અમે અટક્યા છીએ, કર્મને કારણે જ્ઞાન થતું નથી, કર્મને કારણે અવિરતિ છે, કર્મને કારણે મિથ્યાત્વ છે એમ કરી અને એ પોતાના પ્રમાદને કારણે રખડી રહ્યો છે. પ્રમાદ છોડી અને જે પુરુષાર્થ કરવાનો છે એમાં માત્ર સત્યનો સ્વીકાર કરવા સિવાય બીજું કંઈ નથી. તીર્થંકર ભગવાન કેવળી ભગવાને જે વાત કરી છે એને બરાબર સમજવી, એના ઉપર મનોમંથન ચિંતવન કરવું અને પછી એનો પૂરેપૂરા વિશ્વાસ સાથે 100% વિશ્વાસ, એક ટકો પણ ઓછો નહીં, આમ પણ હોય એવો વિચાર પણ નહીં, વિકલ્પ પણ નહીં, બીજી રીતે હોય એવો વિચાર પણ નહીં ને વિકલ્પ પણ નહીં, માત્ર તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી અને ગણધર ભગવાને એની શાસ્ત્ર રૂપે રચના કરી, 12 અને 14 પૂર્વના જ્ઞાન રૂપે રચના કરી, એમાંથી જે આ મહાપુરુષો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષો એ જે શાસ્ત્રની રચના કરી છે એ વાતને જ પૂરેપૂરું લક્ષ આપવું, એનો પૂરેપૂરો વિશ્વાસ કરવો, સોએ સો ટકા એની શ્રદ્ધા કરવી, એને જ માનવી, એવો જ સ્વીકાર કરવો અને એવી જ પ્રરૂપણા કરી અને એમ પરિણમન કરવું, એમ વર્તવું, આટલું જ કરવા જેવું છે. અને આવું કરવામાં આવે તો મોક્ષ માર્ગમાં કંઈ અઘરું નથી, બધું સહેલું અને સરળ છે. પણ આને તો એ કરવું જ નથી, એટલે દોષનો ટોપલો એ બધો કર્મ ઉપર કે બીજા ઉપર ઢોળી દે છે, પોતે પ્રમાદી થઈ અને ભટકે છે. અહીંયા એનું જ્ઞાન કરાયું છે, બહુ સરસ રીતે જ્ઞાન કરાયું છે કે જે મિથ્યાત્વ કહ્યું એ પણ જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ બે પ્રકારે છે. અજ્ઞાન છે એ પણ જીવનું અજ્ઞાન છે, અને પેલું જ્ઞાનાવરણીય કર્મ રૂપે એ અજીવ છે. એ જ રીતે અવિરતિ કહ્યું એ પણ બે પ્રકારે છે, જીવ અને અજીવનું. અને એ જ રીતે યોગ, મોહ, ક્રોધ આદિ બધા વિશે આ જ વાત સંભવે છે. હવે આનો વધારે વિસ્તાર આપણે ટીકામાંથી આગળ કરીશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
દિન રાત રહે તદ ધ્યાન મની, પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે.